એની અંદર કોઈ પણ પ્રકારની કોઈ આપણને મુશ્કેલી, પ્રશ્ન, ખુલાસો, આપણે કંઈ કહેવાનું અથવા કોઈ વસ્તુ તેની વિશેષ જાણકારી સમજવાની કે આવી કાંઈ વાત હોય તો આપણે એને પહેલાં લઈએ. કારણ શું કે જે કંઈ ચાલે છે હવે સમજણ ઉપર જ આપણો સ્વાધ્યાય છે સમજવાનો. વાંચી ગયા અને સમજણ કાંઈ નથી કે 213માં શું કીધું કાંઈ ખબર નથી, આવું હવે નહીં કરવાનું. અને આપણું માઇન્ડ ન ચાલે તો આવું પ્રવૃત્તિ કરવામાં આપણું કોઈ કલ્યાણ નથી, ન આવવું. ઘરે બેઠા સામાયિક કરવી આવું છે. તો હવે કૃપાળુ દેવના બોધ વચનો સમજવા છે. ભલે એક થાય, અડધો થાય, એમાંથી એક પ્રશ્ન નીકળે કદાચ, પણ એમના બોધ વચનોનો મર્મ શું છે, આશય શું છે એ સમજવો છે. સમજણ હશે તો એનું શ્રદ્ધાન થશે, સમજણ નહીં હોય તો શ્રદ્ધાન નહીં થાય, આત્મસાત નહીં થાય. એટલે સર્વપ્રથમ પહેલાં એ લઈએ કે કોઈના કંઈ આશંકાઓ હોય તો એ અંગેની આપણે શંકા સમાધાન જેવું થોડો સમય કાઢીએ, પછી લઈશું. અને કાં જે ચાલતું હોય તો એક દિવસ એવો નક્કી કરીએ કે જ્યારે એમાં પ્રશ્નોની કે ભાઈ આજ શનિવાર છે કે શનિવારના દિવસે માત્ર પ્રશ્નો, મુમુક્ષુઓની જે કાંઈ જિજ્ઞાસા છે એ વૃત્તિના પ્રશ્નો. અને કોઈએ સંકોચ નહીં રાખવાનો, અહીંયા કોઈ જ્ઞાની બેઠા નથી. હું આમ કહીશ તો શું લાગશે અને બધાને એમ થશે કે પાછું મનમાં જો માન કસાય આવ્યો હશે ને કે હું તો કેટલા વખતથી આવું છું, બધાને એમ થશે કે આ તો બધા આમ કરતા, આને આવી ખબર નથી. નથી ખબર, આટલી નિખાલસતા હોવી જોઈએ. એટલે એક પણ પ્રશ્ન પૂછવાની અંદર ક્ષોભ નહીં, સંકોચ નહીં, એવું મનમાં લાવવું જ નહીં કે હું આટલા વર્ષથી આવું ને મને બધી ખબર જ હોય અને મારે આવું પૂછીશ તો બીજા મારા માટે શું ધારશે. જેને જે ધારવું હોય તે ધારે, પણ મારા મનમાં ભગવાનનો બોધ ક્લિયર નહીં હોય તો મારું કલ્યાણ નહીં થાય. એ દ્રષ્ટિએ આપણે પૂછવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન રાખવો, ગમે તેવો પ્રશ્ન હોય પૂછવો. આપણે ત્યાં એક શાસ્ત્રોની અંદર એક સૂત્ર આપ્યું છે, શું થયું પૂછો, વાદે વાદે જાયતે તત્વબોધ, જેમ જેમ વિચાર વિમર્શ થાય તેમ તેમ તત્વનો બોધ જાગૃત થાય, ઉત્પન્ન થાય. વાદે વાદે જાયતે તત્વબોધ, તો કંઈ પ્રશ્ન આજના પત્ર બાબતમાં કોઈ પણ અન્ય સત્પુરુષ નહીં. અને એમાં 76ની અંદર જે શબ્દ પ્રયોગ છે ને કે કોઈ પણ એક સત્પુરુષને શોધો, સત્પુરુષ હશે તો એનાથી જીવને સતની પ્રાપ્તિ, સત સ્વરૂપની પ્રાપ્તિ થશે. એટલે એણે પોતા સંબંધી વાત નથી કરી, એ પણ કહે છે અમે સત્પુરુષની આરાધના કરીએ છીએ કે હે પરમેશ્વર અમે તને ન ભજીએ અને સત્પુરુષને ભજીએ તો તું ખોટું ન લગાડતો. એટલે પોતા માટે નથી, કેમ કે એને પણ સત્પુરુષની જ ઉપાસના કરવી છે. જ્યાં સુધી જીવ સિદ્ધપદને પામ્યો નથી ત્યાં સુધી એ સત્પુરુષના શરણે જ હોય છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે અંતિમ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયાના છેલ્લા સમય સુધી સત્પુરુષનું શરણું જરૂરી છે. સત્સે કોણ આવે છે, એ પુરાણ પુરુષ એટલે આદિ પુરુષ, પેલો સિદ્ધ કોણ થયો એ ખબર નથી, પણ એ જે છે એનાથી માર્ગ પ્રચલિત થયો. અનંતા જ્ઞાનીઓ એ માર્ગ જ ચાલ્યા. જ્ઞાનીઓ ભૂતકાળમાં થયા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં થશે, માર્ગનો ભેદ નથી. તો માર્ગ સ્થાપિત કોણે કર્યો? કોઈ પણ દેવે હાથનો જ માં મૂક્યું છે કે પહેલો સિદ્ધ કોણ? આ અનંત સંસારમાં અનંત આત્માઓમાં પહેલો આત્મા કોણ કે જેણે આ સિદ્ધપદ પ્રાપ્ત કર્યું? અને જેણે કર્યું હશે એણે જ આ માર્ગ સ્થાપિત કર્યો સિદ્ધ થવાનો, એ પુરાણ પુરુષ કહે છે, અથવા એને આદિ પુરુષ કહે છે. વેદાંતમાં આ શબ્દ પ્રયોગ વધારે આવે છે, પુરાણ પુરુષ અને આદિ પુરુષ. એટલે પરમેશ્વરને પુરાણ પુરુષ કહે છે કે જે અનાદિથી આવો છે, આપણી જાણમાં નથી ક્યારે થયો એ. એટલે પરમાત્માનું કોઈ અસ્તિત્વ એ જાણમાં નથી, સ્વયંભૂ છે પરમાત્મા, એવી શક્તિ છે એ એક માન્યતા છે. એના આધાર ઉપર અહીંયા કહે છે પુરાણ પુરુષને અમે નમોનું, બરાબર છે? એટલે કોઈ એક વિશેષ નામ સાથે નહીં જોડો, મહાવીર, ઋષભદેવ અથવા અન્યત્ર જે મુક્તાત્માઓ છે તે બધા, આજે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો, આ બધા પુરાણ પુરુષ છે.
અને સત્પુરુષમાં કૃપા અને સ્તવના કરી શકાય ને?
હવે એ આપણી અપેક્ષા થઈ,
આપણી
કૃપાળુ દેવની પોતાની અપેક્ષા હતી
ને, આપણે આપણા માટે
કૃપાળુ, આપણા આપણા માટે આપણે ગમે તેની જેની સાથે કોઈ પણ એક, એટલે કોઈ આ કે તે એવી વાત નથી. જ્યારે સત્પુરુષને શોધવા છે, પુરાણ પુરુષને શોધવા છે, ત્યારે આપણે કોઈ એની અંદર ભેદ ન કરવો. બે જ્ઞાની વચ્ચે ભેદ દ્રષ્ટિ ન આવવી જોઈએ, એક સમ્યક દર્શનની નિશાની છે. એને શુદ્ધ સંકેત કીધું છે કે સંકેતી એટલે સંકેતી. પછી જૈન દર્શનનો સંકેતી હોય, સાંખ્ય દર્શનમાં સંકેતી હોય, વેદાંતમાં હોય, જ્યાં હોય ત્યાં જેણે પોતાનો આત્મા પ્રાપ્ત કર્યો છે એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ પક્ષ નથી. લહે શુદ્ધ સંકેત તે જેમાં ભેદ ન પક્ષ. જો સંકેતમાં પક્ષ આવે, જેમ કે નહીંવાળા હોય તો શું કહે કે અમારો દિગંબર હોય એ જ સંકેતી, બાકીના તો થાય જ નહીં, એક કપડાનો તાણો વાણો છે ત્યાં સુધી એનું કાંઈ થાય તો એ એની સંકેતની વ્યાખ્યા ભેદવાળી છે, પક્ષવાળી છે કે અમારા પક્ષનો હોય. અને બે સિદ્ધ વચ્ચે, બે મુક્ત આત્મા વચ્ચે બેચ, એ મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. કેમ કે બધા જ આત્માઓ સમાન છે, જીવદ્રવ્ય અનંત છે, પણ પ્રત્યેક જીવદ્રવ્યના ગુણમાં કંઈ ફેરફાર છે? મહાવીરનું જીવદ્રવ્ય એના જેટલા ગુણો છે આપણામાં કંઈ ઓછા છે? તો કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં શું કહ્યું? સર્વ જીવ છે સિદ્ધ. સિદ્ધની જે પરિપૂર્ણતા છે, સર્વગુણ સંપન્નતા છે, એ બધામાં છે. માત્ર એમાં પ્રગટપણે છે, આપણામાં તિરોહિતપણે છે, આવિર્ભાવ થયો નથી. સત્પુરુષમાં એને એની પ્રત્યક્ષ ઓળખાણ છે. સત્પુરુષ તો આત્મજ્ઞાની હોય જ નહીં તો સત્પુરુષ એનું. સત્પુરુષ આપણે ઓળખીએ છીએ, પુરાણ પુરુષ તો બધા છે એ માન્યતામાં છે. હવે આપણને ખબર પડી કે આ સત્પુરુષ છે, સત્પુરુષ તો અનેક છે, તો તમારી ભક્તિ માટે એ શ્રેષ્ઠ આલંબન છે. એટલે એક સિદ્ધાંત એવો છે, બહુ સમજવા જેવો છે, કે સદગુરુ તો સત્પુરુષ હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. સત્પુરુષ સદગુરુ હોય કે ન હોય, ખ્યાલ આવે છે? તમે બહુ ઉતાવળ નહીં કરતા, સમજો, નહીં તો ગોટો કરી નાખશો. સત્પુરુષ એના સ્વરૂપથી સત્પુરુષ છે. હવે આપણે એની સાથે ઋણાનુબંધ હોય કે ન હોય, ગુરુ શિષ્યનો સંબંધ ઋણાનુબંધ ઉપર આધાર છે અને સત્પુરુષનો સંબંધ સત ઉપર આધારિત છે. અનંત સત્પુરુષ થયા છે, આપણે ઋણાનુબંધ ન પણ હોય. આપણો પારમાર્થિક ઋણાનુબંધ હોય એટલે જે આપણું કલ્યાણ કરે, આપણે જેને પૂછીએ, જે આપણને માર્ગદર્શન આપે, જે આપણા હેલ્પ મદદ કરે આપણા કલ્યાણ માર્ગમાં, એ સદગુરુ છે. પણ એ સત્પુરુષ તો હોવો જ જોઈએ. જો એ સત્પુરુષ ન હોય તો આપણું શું કલ્યાણ કરે? આત્મજ્ઞાન સમદર્શિતા જે લક્ષણ કીધા છે એની અંદર બહુ આ લક્ષણ આ તો શું સમજ્યા વિના આ જે સદગુરુ સદગુરુનું ગાન પણ ચાલ્યું છે કોઈ સમજતું નથી. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત કૃપાળુદેવે એનું સમજણ આત્મસિદ્ધિના એ જ ગાથાઓની નીચે જે લખાણ આપ્યું છે એ કૃપાળુદેવના જ ઓલા છે. એમાં લખ્યું છે કે સ્વરૂપ સ્થિત આત્મજ્ઞાન એટલે સ્વરૂપ સ્થિત જે પોતાના સત સ્વરૂપમાં સ્થિત છે. હવે સત્પુરુષ આ જ નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે અને ઈચ્છા રહિત એટલે એને સંસારની સર્વ કામનાઓથી એ મુક્ત થયો છે. એટલે કહ્યું સદગુરુમાં વિચારે ઉદય પ્રયોગ. હવેને શું બાકી છે? જો એને કાંઈ મેળવવાનું હોય, કોઈ સૂક્ષ્મ વાસના એની હોય, સત્કારની, મનાવવાની, પૂજાવાની, જયની, સિદ્ધિની, પ્રસિદ્ધિની, એ સત્પુરુષ નથી. કેમ કે એની ગુપ્ત આચરણા છે, અંતરંગ સ્પૃહા જેની નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. આ સત્પુરુષના લક્ષણ સદગુરુમાં તો હોવા જ જોઈએ. હવે જેને સત્પુરુષની ઓળખાણ છે એ સદગુરુને શોધી લેશે અને કોઈ પોતાને એવા મળે તો પણ એ નક્કી કરશે કે આ સત્પુરુષ નથી તો આ સદગુરુ તરીકે, મારા સદગુરુ તરીકે મને કોઈ ઉપકારી થાય એમ નથી. કેટલો સૂક્ષ્મ ન્યાય છે અને કેટલી સ્પષ્ટ સમજણ છે, જેને આપણે કહે ક્લેરિટી ઓફ કન્સેપ્ટ, જે ધારણા છે એની અત્યંત ચોક્કસતા, નિસંદેહપણું. જેમ કૃપાળુદેવે લખ્યું કે આ છ પદ નિસંદેહ છે, નિસંદેહ છે, એમાં શંકા કરવા જેવું નથી, સમ્યક દર્શનના નિવાસસ્થાન છે, નિસંદેહ છે. એમ સત્પુરુષ સદગુરુ એની જે જે વાતો કૃપાળુદેવે વચનામૃતની અંદર જે તે પત્રમાં આપી છે એમાં ક્યાંય વિરોધાભાસ નથી. આપણે એનો પૂરેપૂરો અભ્યાસ ન કરીએ અથવા આપણા ધ્યાનમાં ન હોય તો આપણે ગમે તે પ્રકારનો આપણી મતિ કલ્પનાથી બોલીએ પણ એનો કોઈ યથાર્થ નથી, સત્યતા નથી. એટલે આ સત્પુરુષ એ કોઈ પણ હોય, સદગુરુ આપણે ઓળખા, સત્પુરુષને ઓળખવાથી સદગુરુ મળે. આમાં એ મહત્વ મહત્તા મૂકી છે કે જે પરોક્ષમાં છે આવા અનંતા પુરુષો એના કરતાં હું જે પ્રત્યક્ષ મારી સામે જેને ઓળખું છું એ મને વધારે ઉપકારી થઈ શકે. કેમ કે પહેલામાં આપણી કલ્પના રહીએ, આમાં આપણો પ્રત્યક્ષ અનુભૂતિ રહીએ. આજે શ્રીમદ રાજચંદ્રજીની વાત કરીએ તો આપણને એના સ્વરૂપ અથવા તો એ ગુરુ તરીકે આપણા કોણ છે તો એનું પ્રત્યક્ષ મુદ્રા આપણી પાસે છે, એના વચનો આપણી પાસે છે. જ્યાં ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યાં ભગવાનના વચનોને ભગવાન તુલ્ય માનીને એની આરાધના કરવી. પત્રંક 609માં છે, કંઈ 12મો 13મો બોલ છે કે હોય ન હોય, આજે પરમ કૃપાળુદેવ માનો કે પ્રત્યક્ષ નથી તો છે જ નહીં ઉડાડો. ના ના, મારે પ્રત્યક્ષ, અરે એના વચનામૃત છે કે નહીં, એની મુદ્રા છે કે નહીં, તો આ પ્રત્યક્ષના જ બધા નિક્ષેપ છે. જેમ તીર્થંકરો નથી, અને તીર્થંકરોની અમારે આરાધના કરવી છે. તો એની સ્થાપના કેવી રીતે કરવી? તો કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપા છે. નિક્ષેપા એટલે એનું જ પ્રતિનિધિત્વ કરે. જેમ આપણે બોલીએ મહાવીર, તો નામ નિક્ષેપ થયો. હવે મહાવીર તો સિદ્ધ છે, એ આત્માને તો કોઈ નામ છે નહીં. તો હવે તમારે ઉપાસના કરવી હોય, વિશેષ પાર્શ્વનાથની કરવી છે, અરિહંતની કરવી છે, કે ઋષભદેવની કરવી છે, શાંતિનાથની કરવી છે, તો તમારે કયો આધાર લેવો પડે? સ્મરણ જાપમાં નામનો. તમે એમ કહો કે સિદ્ધને નામ તેમ કેમ આપ્યું? નામ તો છે નહીં એને. નામ તો શરીર સાથે સંબંધિત છે, આત્માને કયું નામ હોય? પણ શાસ્ત્રમાં આ પદ્ધતિ બતાવી છે ઉપાસનાની, કે ઉપાસનાની આ પદ્ધતિ જ્યારે એ તત્વ વિદ્યમાન ન હોય ત્યારે એના નામથી એ તત્વની ભક્તિ થાય, સ્થાપનાથી થાય. સ્થાપના એની પ્રતિમાની કરો, એની પાદુકાની કરો, એના ચિત્રપટની કરો, કે એના કોઈ પણ પ્રતીકની કરો. જેમ એક સંપ્રદાય એવો પણ છે ભારતમાં કે કૃષ્ણ ભક્તિ કરે તો માત્ર બંસરી અને પીછું, મોરપીછ અને બંસરી એ જ હોય એના પ્રતીકમાં. કૃષ્ણ પણ ન હોય અને કોઈ વ્યક્તિનું સ્વરૂપ પણ ન હોય, પ્રતીક કોઈ ચરણ પાદુકા. ઓમ તો તમામ સત્પુરુષોનું પ્રતીક ઓમકાર છે. એની અંદર એ એવો અધ્યાત્મનો એ નાદ શબ્દ છે કે એમાં બધાનું પ્રતીક આવી જાય. તો ઓમની સ્થાપનાથી ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીનો, યોગીઓ કોઈ એકને આરાધના નથી કરતા, પણ ઓમ તત્વ દ્વારા એ પરમ તત્વની આરાધના કરે છે. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. બેસે છે વાત બરાબર? આ બધી સ્યાદવાદ છે અને અનેકાંત છે. એકાંતથી પંથનો, સંપ્રદાયનો, ગચ્છનો, આપણા ફિરકાનો વિચાર કરવાને કારણે આપણને અત્યાર સુધી ધર્મની સાચી સમજ જ ન આવી. આપણે જે તે ગચ્છની માન્યતા, એનો મત અને એના આચાર એમાં જ પુરાઈ ગયા. આપણી બધી સાધના કરવી એટલા આમ જ થાય, એ સિવાય ન થાય. તો મુપત્તિ બાંધી હોય તો મોક્ષ થાય ને, મુપત્તિ ન હોય તો મોક્ષ થાય કે નહીં? કમંડલું લીધું હોય તો મોક્ષ થાય ને, કમંડલું ન લીધું હોય તો? દોરા જેવી તુંબડા જેવી વાતોમાં કૃપાળુદેવ કહે છે આપણે આત્મતત્વ ગુમાવ્યું. મતભેદ શેમાં પડ્યા? ચિહ્નોમાં. ચિહ્ન પૂદગલ કે ચેતન? જડ ને. તો એ આત્માની શક્તિને આવરિત કરે. સાધક તો પરમ તત્વ સાથે જોડાવા માંગે છે કે ચિહ્ન સાથે જોડાવા માંગે છે? ચળવળની દાંડી લાંબી છે કે ટૂંકી છે એ તારા કલ્યાણનું કારણ છે. મુપત્તિની લંબાઈ ઓછી છે કે વધારે છે એ તારા કલ્યાણનું કારણ છે. પાતરા છે એ તારા લાકડાના છે કે પ્લાસ્ટિકના છે એ તારે કોઈ કલ્યાણનું કારણ છે? સંપ્રદાયની એટલો બધો આપણા ઉપર અભિનિવેશ થઈ ગયો છે, આગ્રહ થઈ ગયો છે. માને નિજ મત વેશનો આગ્રહ, મુક્તિ નિદાન, મુક્તિ માટે, આત્માની મુક્તિ માટે પોતાના મતનો અને પોતાના વેશનો આગ્રહ. આ લક્ષણ કોના કીધા? આત્મસિદ્ધિમાં મતાર્થીના લક્ષણ કીધા કે આ તો મતાર્થ છે. હોય મતાર્થી તેહને થાય ન આત્મલક્ષ. અસ્પષ્ટ ભગવાને ત્યાં જજમેન્ટ આપ્યો, ન્યાય આપ્યો કે જો તું મતાર્થી છે તો તને આત્મલક્ષ તો કદાપી નહીં થાય. જ્યારે જ્યારે લક્ષ થશે ત્યારે શું થશે? કે મારા સંપ્રદાયની જય જયકાર, એની ધજા ઊંચી કરું, મારા આશ્રમને નંબર વન બનાવવું, અને આમ કરું અને આમ કરું. આ એલા કરશું. આ બધી લૌકિક માન્યતા અને લૌકિક મહત્તા છે. લૌકિક મહત્તાથી જીવનું કલ્યાણ થાય કે પરમ તત્વની મહત્તાથી જીવનું કલ્યાણ થાય? તો મારો જે આત્મા છે એ પરમ તત્વનો અંશ છે. આ બધા જે વ્રતના, લિંગના, ભેદના, નિશાનના ચિહ્નો, એ બધા તો કાળે ક્રમે બદલાય. એક તીર્થંકરના સમયમાં, બીજા તીર્થંકરના સમયમાં બધે આ જ હતું. કઈ આપણે સમજ જાજી નથી હાલતી ને. એટલે સ્થાનકવાસી સંપ્રદાયને શરૂઆત થયા કેટલા વર્ષ થયા? 500, વધારે વધારે. તો ત્યાર પહેલા બધા મુપતિ બાંધતા હતા, તો એક એક જ્ઞાની નહોતા. શું આપણે મનની અંદર આટલો બધો આગ્રહ લઈને બેઠા છે? એમ દરેક સંપ્રદાય અમુક સમયે થયો છે, વ્યક્તિના આધાર ઉપર, આચાર્યોના આધાર ઉપર, અને આચાર ભેદ થઈ ગયો એટલે આવી બધી જુદી જુદી. પણ એમાં કઈ સત નથી. એ માને બરાબર છે, એ પદ્ધતિ સાધનાનો આધાર છે, પણ એ સત નથી. પછી એમાંથી સત કેવી રીતે આવે? અસતમાં સત હોતું નથી. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે કે અસતમાં સત હોતું નથી. આપણે માનીએ, એક વ્યવસ્થાના ભાગમાં માનીએ કે ભાઈ મારે આત્મિક કલ્યાણ પ્રવૃત્તિ કરવા માટે ઇઝીમાં ઇઝી મને જે સંપ્રદાય મળ્યો છે અને મને ફાવે છે અને હું એમાંથી મારા આત્મતત્વની આરાધના કરીશ, પણ આગ્રહ ન આવે, એ સિવાય ક્યાંય નથી એવો નકાર ન આવે, એ સિવાય ન થાય એવું ક્યાંય માન્યતા ન આવે, જ્યાં સુધી એ સૂક્ષ્મપણે પણ મનમાં બેઠું હશે ને ત્યાં સુધી આપણું અનુસંધાન પરમ તત્વ સાથે, સત સાથે નહીં થાય. આ ન ગમે એવી વાત છે, ન બેસે એવી વાત છે. બહુ આપણને આગ્રહ હોય છે, મમતા હોય છે, અભિનિવેશ હોય છે મારાપણાનો, પોતાપણાનો. તો જેટલું જળમાં મિથ્યાત્વ, પોતાપણું એ મિથ્યાત્વ, એટલું જ આ બધું મિથ્યાત્વના પ્રકારો છે. જીવને સત્યની સન્મુખ થવા નહીં દે. પરમાર્થ દ્રષ્ટિ જોઈએ અને એને પરમાર્થ દ્રષ્ટિ આવવા માટે પેલા પરમાર્થ ચિંતા હોવી જોઈએ. પરમાર્થ ચિંતા વિના પરમાર્થ દ્રષ્ટિ ન આવે. પરમાર્થ ચિંતા એટલે શું? કે મારું ક્યારે કલ્યાણ થશે, હું ક્યારે પરમાર્થ એટલે આત્માને પામીશ, હું આ સંસારની અંદર ક્યાં સુધી બંધનમાં રહીશ, કેટલું આવાગમન, કેટલું ભવચક્ર, કેટલા સંબંધો દરેક વખતે આવે, સંબંધો રીએ, પછી પચાસ વર્ષ રીએ પાછા વિખરાઈ જાય, સંબંધોના પ્રકારો બદલાઈ જાય, સંયોગોના પ્રકારો બદલાઈ જાય, આને આ નાટક ક્યાં સુધી, કેટલો સમય, અને છતાં તૃપ્તિ નથી થઈ. કોઈ સંસારથી તૃપ્ત થયો છે અનંતકાળ સંસારમાં રહેવા છતાં? અને કોઈ સિદ્ધ શિલામાંથી પાછો આવ્યો છે કે બહુ સમય રહ્યો, હું થાકી ગયો હવે? સમજવાનું છે. પત્ર 213 પણ ઘણો મહત્વનો છે.
દુર્ઘટપણું એક શબ્દનો અર્થ કીધો,
વિકટ. એક કે છે તારું દુર્ઘટપણું. આ પુરાણ પુરુષને સમજવા એ સહેલી વાત નથી. દુર્લભ એટલે મળવા અત્યારે મુશ્કેલ, પણ દુર્ઘટ એટલે એનું સ્વરૂપ સમજવું મુશ્કેલ. તો કે છે સત્પુરુષ વિના, એટલે કે છે એ અમે તારા વિના, અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કે અમને આ પરમ તત્વની પૂર્ણતા, એ તત્વને અમે ઓળખી ન શક્યા. જ્યાં સુધી અમને સત્પુરુષ મળ્યા નહોતા ત્યાં સુધી અમને આનો મહિમા અમારા લક્ષમાં આવ્યો નહોતો. તો તારું આવું દુર્ઘટપણું, તારું સ્વરૂપ સમજવું, અગમ નિગમના આ શાસ્ત્રો છે બધા, અગમ છે. એ અગમ છે એને સુગમ કોણે કર્યું? જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખા. અરે જિનેશ્વરના આગમ, એની વાણી, એની દેશના, એ સામાન્ય રીતે અગમ્ય છે. ગણધરો પકડી શકે જેની આટલી વિશુદ્ધિ લબ્ધિ છે તે આજે તો હાલતા ને ચાલતા ફેશન થઈ ગઈ છે કે મેં હવે બધા ચોપડા વાંચવાના બંધ કર્યા છે, હું તો આગમ જ વાંચું છું. તું આગમ વાંચસ, આગમ વાંચવાની તારી સમજવાની કોઈ વિશુદ્ધિ લબ્ધિ ખરી? કેમ કે આગમની અંદર એવા ગુઢાર્થ ભરેલા વાક્યો હોય કે આ ગણધર વિના, આચાર્યો વિના, ગીતાર્થ ગુરુ વિના અને કોણ ઉકેલે, એનો ભેદ કોણ પ્રકાશે? કેવી રીતે ખબર પડે? ઘરે ઘરે બસ આગમોની પ્રભાવના કરી દીધી, લાઇબ્રેરી રાખી દીધા, 32 એકરમાં 18 રાખી દીધા. અરે ભાઈ, તમે ઓળખશો કેવી રીતે? સદગુરુ વિના આ જિનેશ્વરની વાણીની ગહનતા, ગૂઢતા એ કેવી રીતે પકડાય? એ તો માગધી ભાષામાં છે અને 2500 વર્ષ પહેલાંની વાત છે. છેલ્લા તીર્થંકર લઈએ તો પણ, બાકીનાની વાત નથી કરવી. 100 વર્ષ પહેલાં થયેલા શ્રીમદ રાજચંદ્રજી અને એનું આ ગુજરાતીમાં લખાણ, એ સમજવું. લેને વચનામૃત, ગુજરાતી તો ભણ્યો, માતૃભાષા છે, છતાં કહીએ કે સાહેબ પકડાતું. આ દુર્ઘટપણું છે, આ અગમ્યપણું છે. સત્સંગ વિના નહીં સમજાય, ભલે આપણી જ ભાષામાં હોવા છતાં. કેમ કે એનો વિષય જુદો છે, વ્યવહારથી પર છે, અને આપણને એવી દ્રષ્ટિ હજુ સંપન્ન થઈ નથી. સત્સંગમાં મળેલા લોકોની દ્રષ્ટિ પરમાર્થની છે, એની ચિંતા પરમાર્થની છે, એટલે એ ચર્ચાની અંદર એના ભેદ ખુલે, એનો મર્મ ખુલે, એનું રહસ્ય સમજાય, અને જ્ઞાની શું કહેવા માગે છે એનો હેતુવાદ. આગમની પછી આનંદગંજીએ કહ્યું છે હેતુવાદ. એનો હેતુ શું છે પકડો તમે, શબ્દ નહીં પકડતા. ગાથાઓ તો બધી મોઢે આવડે, એમાં શું હતું? આત્મસિદ્ધતા પણ કડકડાટ મોઢે છે, પણ એક ગાથાનો અર્થ કહેતા તો પરસેવો છૂટી જાય છે. સમજ પડતી પડી હશે તો એની અંદર 10%, 15%, 25% ક્યાંથી આપણે એ જ્ઞાનીઓના જ્ઞાનને, જેણે 1.5 કલાકની અંદર 142 ગાથા અને 26,000 શ્લોકનો સાર લખી નાખ્યો. આત્મસિદ્ધિ એ મનસુખભાઈએ લખ્યું છે, કૃપાળુદેવના નાના ભાઈએ, કે 144 ગાથામાં 14,400 શ્લોકનો સાર છે. અને બીજા એક આપણા મુમુક્ષુએ સંશોધન કંડ લખ્યું છે કે આમાં 26,000 શ્લોક એનો જે સાર આવે શાસ્ત્રનો, એને આ 142 ગાથાની અંદર કૃપાળુદેવે ગ્રંથિત કરી દીધો. એમાં બધા પ્રશ્નોનું સમાધાન આવી જાય, બધા દર્શનો આવી જાય. હવે આપણને તો ખબર જ નથી, બોલવામાં મજા આવે કે સટસ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવ્યા પરમાર્થને કયા જ્ઞાનીએ તે. હવે સટસ્થાનક તો આપણે બોલી જાય, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, ઉપાય છે. સટ દર્શન પણ તે, અમે આમાં 6 દર્શન કીધા છે. દર્શન સટે સમાય છે આ સટ સ્થાનક માય. લ્યો સમજાવો, દર્શન સટે સમાય, 6 દર્શન ભારતની અધ્યાત્મ સંસ્કૃતિની અંદર આત્મા સંબંધી જે મહાન આચાર્યો થયા, વાલ્મીકિ, વેદવ્યાસ, કપિલ, ગૌતમ, કણાદ, આ બધા દાર્શનિકો હતા. એક એક દર્શનો ઊભા કર્યા છે. એ 6 દર્શન અમે અહીંયા કયા છે? દર્શન સટે સમાય છે આ સટ સ્થાનકમાં. તો કેટલો અંદર મર્મ, કેટલો સાર ગર્ભિત એ ગાથા, એ આત્મસિદ્ધિનો બોધ, એની ગાંભીર્ય જ્યારે પકડાય ત્યારે એમ થાય કે હો પ્રભુ, અત્યાર સુધીમાં જે કંઈ સર્જન થયું છે અધ્યાત્મના કલ્યાણ માટે, વિકાસ માટે, તમે બધું એમને આપી દીધું. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય, અત્યાર સુધીની જે કંઈ આ ધર્મની સૂક્ષ્મતા છે એ અમે એમાં મૂકી દીધી છે. તમારા પછી કાંઈ હવે આવે તો એ વાત જુદી છે, પણ અત્યાર સુધીની છે એ તો આવી જુદી છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ. આજ સુધી થયેલા અનંતા જ્ઞાનીઓ, કોઈ એક દર્શનના, કોઈ એક સંપ્રદાયના, કોઈ એક મતના નહીં, સર્વ કહેતા કોઈ બાધ્યમાં ન કરી શકાય. એટલે આપણને પેલા એ સમજાય કે આવું દુર્ઘટપણું અધ્યાત્મનું એ કૃપાળુદેવના વચનામૃતમાં આપણા માટે સહજ થઈ ગયું, સુગમ થઈ ગયું. એકમાત્ર વિશુદ્ધિ લબ્ધિથી અને એ પુરુષ પ્રત્યેની અનન્ય ભક્તિથી અને પરમાર્થ ચિંતા રાખીને જો આ વાંચવામાં આવે તો આપણને તેમ થાય કે શું મળી ગયું. અનંત કાળ સંસારનો ગયો છે, એમાં કેટલાય અધ્યાત્મ પ્રયાસ કર્યા છે, કેટલાય દર્શનોના સર્જન થયા છે, કેટલાય મત માન્યતાઓ સિદ્ધાંતોની શોધખોળ થઈ છે, એ બધાના સારરૂપે કૃપાળદેવે આત્મસિદ્ધિ મૂકી લે આ છે, અત્યાર સુધીમાં જે છે આ છે. ભીખુભાઈ એટલે ઘણી વાર એટલા માટે કહું છું કે હવે માત્ર આ પત્રો વાંચવા છે, આ બધું જલ્દી રોજે રોજ આવવું એટલે આપણે કંઈક ને કંઈક વચનામૃતનો અભ્યાસ કરીએ એટલે આપણને લાગે કે અમે ધર્મ કરીએ છીએ. ને સમજણ, સમજણ કેળવો, સમજણ કેળવાવી જોઈએ, ધીરે ધીરે થાય કંઈ વાંધો નહીં. પણ જે અત્યારે હવે સાંભળવું છે એનું શ્રદ્ધાન કરવા માટે સાંભળવું છે, અને શ્રદ્ધાન ત્યારે જ થશે કે આપણે નિસંદેહ હશું તો, નિશંકતા આપણી આવશે તો, અને એ સત્સંગ દ્વારા આપણી વાતો, આપણા મત માન્યતાઓનું વિસર્જન થાય છે. નહીં તો આજે ચર્ચા ન થાય અને એમને એમ આપણે સાંભળીને ગયા તો આ બોધ સાંભળો પણ આપણું માન્યતા તો એમને એમાં કાંઈ ફેરફાર નહીં. કે ના માજન મા બાપ પણ મારી ખીલી ખહે નહીં, એવી દશા આપણી થાય. કે કૃપાળુદેવ તો માન બરાબર છે પણ હું માનું છું એમાં તો કાંઈ ફેર નહીં, એમાં કાંઈ નહીં, મોક્ષ થાય જ નહીં તારો, તું દિગંબર નથી. બોલો લ્યો, તો તે શું કૃપાળુદેવને વાંચ્યા, તું શું સમજો, કૃપાળુદેવને ઓળખાણનો આપણને લાભ શું થયો જો આ માન્યતા ન ગઈ તો. એમણે કહ્યું જાતિ વેશનો ભેદ નહીં, આ વાક્યનો અર્થ શું સમજાયો, આ ગુજરાતીમાં છે, આ ક્યાં મગધી ભાષામાં છે. તારા જાતિનો ભેદ એમને એમ રહી ગયો, સ્ત્રીને મોક્ષ નો થાય, તારો વેશનો ભેદ પણ એમને એમ રહી ગયો કે કપડું હોય તો મોક્ષ નો થાય, મુપત્તિનું હોય તો મોક્ષ નો થાય. તું કૃપાળુદેવની આત્મસિદ્ધિ મળ્યા પછી સમજણ શું આવી, બહુ કઠિન છે સાધક માટે. સાધક જેટલું પોતાની જે ઈષ્ટ વસ્તુ છે, જે પ્રાપ્ત કરવી છે, એ સંબંધમાં સ્પષ્ટ હોવો જોઈએ. સંકેત સમ્યક દર્શનમાં એક ત્રીજો એનો ગુણ આપ્યો છે, ધર્મના ફળમાં સંદેહ કરવો નહીં. કૃપાળુદેવે એક 64ના પત્રમાં લખ્યું છે કે શંકાશ ધર્મ પ્રયત્ન યથાર્થ સિદ્ધિ આપી શકતું નથી, એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું છે. આપણે આ બધી આપણી તો જન્મોજન્મના સંસ્કાર છે, જે કુળમાં આવ્યા, જે સંપ્રદાયમાં આવ્યા, જેનો પરિચય થયો, એ બધાનું એટલું બધું ભરેલું છે આપણામાં, એમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. પછી ફેશન ખાતર અમે અત્યારે કૃપાળુદેવમાં છીએ, એ તો એક જાતની ફેશન થઈ ગઈ છે, સ્ટેટસ થઈ ગયું છે. તું કૃપાળુદેવમાં છો, તારામાં કૃપાળુદેવ હજી પ્રવેશ્યા અને તે એને આવવા દીધા પણ, આ મોટું દુર્ભાગ્ય. તે પ્રભુને નથી આવવા દીધા, એ આત્મસિદ્ધિ લઈને આવ્યા છે. તો તમે કીધું કે તમારી આત્મસિદ્ધિ તમારી પાસે રાખો, માર્ગ શું છે તો મને ખબર છે, મારી પાસે બધું જ છે, સેનાથી મોક્ષ થાય હું જાણું છું, મારે એ કાંઈ જરૂર નથી. આવો ઘાટ થશે જો સમજીશું નહીં તો. ઉદય ઉદક ઉષ્ણ ઉદક જેવો સંસાર રહે તેમાં સમજણ મોટો સાર છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદજીનું આ પદ છે. ત્યાં ઉકળતો સંસાર છે, ઉષ્ણ ઉદક જેવો, પાણી જેમ ઉકળતું હોય, આંધણમાં જેમ ચોખા નાખ્યા હોય અને બફાતા હોય ઉપરથી નીચે, એમ જગતના જેવો આ સંસારના આંધણમાં રીબાઈ રહ્યા છે. તેમાં સમજણ મોટું સાર છે, સમજણ વિના. અને આત્મસિદ્ધિની શરૂઆત થઈ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત. સમજે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે. હું સિદ્ધ સમ હોય તો પછી મારે સાહેબ હું થાય છે જ ને, તમે કંઈ કહો તો થાય, મારે સમજવું જ નથી. તું સિદ્ધ છો એટલે સિદ્ધ નહીં થા, તું સમજીશ તો સિદ્ધ થઈશ, ગેર સમજણ નીકળશે તો સિદ્ધ થશે, માન્યતા નીકળશે, મતાર્થ નીકળશે, જુદી જુદી પ્રકારની ભ્રાંતિઓ નીકળશે, તો તું તારા શુદ્ધ સ્વરૂપને પામીશ, નહીં તો નહીં. અને એ નીકળવા માટે મનુષ્ય જીવનમાં સંજ્ઞીપણું છે, પ્રજ્ઞા છે, એનો ઉપયોગ કરીને વિવેક સાથે વિચારોનું આદાન પ્રદાન કરીએ અને તત્વની શોધ કરવાની. કૃપાળુદેવે લખ્યું નવપદની અંદર તત્વની વિશે શોધ, એ મોક્ષમાળામાં લખ્યું છે કે શોધ વધારો. અમે તત્વના શોધક છીએ, જ્ઞાની પુરુષ એ તો અમારો આધાર છે, પણ જ્ઞાની પુરુષ મળ્યા પછી જો આપણે એનો આધાર તરીકે ન લેતા હોય તો આપણી શોધ પણ નહીં થાય. એટલે આપણે વધારે ને વધારે આપણો પુરુષાર્થ સાર્થક થાય, હેતુપૂર્વક થાય, ઉત્તરોત્તર આપણી પોતાની આંતરિક અવસ્થા, એ આપણી દશા એ શુદ્ધ થાય, પરમાર્થને પામે, એ હેતુથી જ આપણે આ ઉપક્રમ કરવો. જેટલો થઈ શકે તેટલો આપણી જે મર્યાદા છે સાથે મળીને કરવાનો છે. કોઈ અહીંયા કેવળ જ્ઞાની નથી, કોઈ અહીંયા સર્વજ્ઞ બેઠા નથી, પણ જેના આધારે બેઠા છે, સત્સંગ જેના વચનોનો લઈએ છીએ, એના જ્ઞાનમાં કોઈ કચાસ નથી. જો તારે કલ્યાણ કરવું હશે તો આપવાની સમર્થતાવાળો બીજો શોધવો નહીં પડે. બસ આ એ લાઈન ઉપર આપણે ચાલીશું વિશેષ અવસરે.